ઓમ શ્રી સાઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની પાન નંબર 12, અશાંતિનું કારણ અહંકાર. અહીંથી ભાગ નંબર 3નો પ્રારંભ થાય છે. જય સાઈરામ.
અશાંતિનું કારણ અહંકાર. માણસ પોતાનામાં અનેકવિધ સ્વાર્થી ટેવ અને વલણો સર્જે છે અને વિકસાવે છે અને પોતાને માટેના એક મહાન અસંતોષને ઉગાડે છે. આ બધા માટેનો આવેગ સત્તાગ્રંથી હકુમત ભેગી કરવાનો લોભ, શાસન અને સત્તા એવી વસ્તુઓ જે કદી શાશ્વત થવાની નથી તેમાંથી આવે છે. ખરેખર તો આ વસ્તુઓ સંતોષની કક્ષા સુધી પ્રાપ્ત કરવી માણસ માટે અશક્ય છે, જે બધાનો માલિક છે તથા સર્વેશ્વર છે, તે સર્વ સત્તાધારી છે. કોઈક વ્યક્તિ એવો ફૂલાઈ જઈ શકે કે તે બધી કળાઓમાં પારંગત બની ગયો છે, કે બધા ધનનો માલિક બની ગયો છે, કે તમામ વિદ્યા તેણે સંપાદન કરી લીધી છે, કે તેણે તમામ શાસ્ત્રોનો સંગ્રહ કરી લીધો છે. પણ આ બધું તેણે કોની પાસેથી પ્રાપ્ત કર્યું છે? તે સ્ત્રોત ખરેખર વધુ મહાન હોવો જોઈએ. તે કદાચ એવો પણ દાવો કરે કે તેણે આ બધું પોતાના પોતિકા પ્રયત્નોથી, પોતાની મહેનતથી, પોતાના કષ્ટથી મેળવ્યું છે, પણ કોઈક એને કોઈને કોઈ સ્વરૂપે આપે છે. આનો તો ઇનકાર ન કરી શકે. જે સ્ત્રોતમાંથી તમામ સત્તા, તમામ શક્તિ ઉદ્ભવે છે તે સર્વેશ્વર છે. તે સર્વ સત્તાધીશની ઉપેક્ષા કરવી, પોતાની જાતને છેતરવી કે જે નાની સત્તા તેણે પ્રાપ્ત કરી છે તે પોતાની છે, આ ખરેખર અહંકાર, ગુમાન કે ઘમંડ છે. જો કોઈ વ્યક્તિ ખરેખર સત્તાવાહક છે તો તે સત્ય, દયા, પ્રેમ, ધીરજ, ક્ષમા, કૃતજ્ઞતા જેવી ખાસિયતોથી પારખી શકાય છે. જ્યાં જ્યાં આ રહેલા હોય છે ત્યાં ત્યાં અહંકાર ટકી શકતો નથી. તેને માટે ત્યાં જગ્યા હોતી જ નથી. માટે આમને મેળવો અને વિકસાવો. આત્માની દીપ્તિ અહંકારથી ઢંકાઈ જાય છે, અર્થાત અદૃશ્ય બની જાય છે. માટે જ્યારે અહંકારનો નાશ કરવામાં આવે છે ત્યારે બધી તકલીફોનો અંત આવી જાય છે, તમામ અસંતોષ ગાયબ થઈ જાય છે અને દિવ્યાશીષ પ્રાપ્ત થાય છે. જેમ કાલીમાંથી સૂર્ય ઢંકાઈ જાય છે તેમ અહંકારથી ભાવના શાશ્વત આશીષને સંતાડી દે છે. આંખો ઉઘાડી હોવા છતાં એક કાપડનો કકડો કે કાર્ડબોર્ડ દ્રષ્ટિને ઉપયોગી રીતે અને અસરકારક રીતે કામ કરતી બંધ કરી દે છે. તે જ રીતે સ્વાર્થીપણાનો પડદો માણસને ઈશ્વરના દર્શન કરતાં અટકાવી દે છે, જે ખરેખર તો તે બીજી વસ્તુઓ કરતાં વધુ નજીક છે. કેટલાય આકાંક્ષીઓએ, અર્થાત મુમુક્ષુઓએ અને તપસ્વીઓએ, કેટલાય સાધકોએ અને સંન્યાસીઓએ લાંબા વર્ષોના સંઘર્ષ અને ત્યાગથી જીતેલી શ્રેષ્ઠતા આ સ્વના લગાવથી સરી પડવા દીધી છે. કેમ કે ઈશ્વર પ્રાપ્તિનો પરમાનંદ વગરની શક્તિ ભોંયરા વગરની દિવાલ જેવી છે. માત્ર પંડિતાઈ કશા કામની નથી. વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો દૈનિક જીવનમાં આચરણમાં મૂકવાના સિદ્ધાંતો છે. ગમે તેટલું શબ્દધન હોય, ગમે તેટલી બૌદ્ધિક કક્ષા હોય, તે બધો જ પ્રચંડ બગાડ છે. વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોના બોધને પોતાના જીવનમાં લાવવા, પોતે હું જાણું છુંની લાગણી અટકાવવી પડશે અને પોતાની આંખો ઉઘાડી અસલી સત્વને જોઈ તેના ઉપર આત્મચિંતન કરવું પડશે. પછી પોતે ચોક્કસ જ પરમાનંદ માણી શકશે. પંચાંગ દર્શાવે છે કે 10 એકમ વરસાદ પડશે, પણ જો પંચાંગને 10 વાર વીંટાળી દેવામાં આવે અને નીચોવી નાખવામાં આવે તો પણ તેમાંથી એક ટીપુ વરસાદ પણ નહીં કાઢી શકાય. પંચાંગનો હેતુ વરસાદ આપવાનો નથી, પણ વરસાદ અંગેની માહિતી અને તેની માત્રા જણાવવાની છે. તેના પાના 10 એકમ વરસાદ ધરાવતા નથી. વરસાદ તો ઉપર વાદળામાં હોય છે. તે જ રીતે શાસ્ત્રો પણ સિદ્ધાંતો, સૂત્રો, નિયમો, વિનિયમો અને ફરજો અંગેની માહિતી આપી શકે છે. ઉપનિષદો, શાસ્ત્રો અને વેદોની અદ્ભુત ખાસિયતો એ છે કે તેઓ શાંતિ અને મુક્તિ મેળવવાની પદ્ધતિઓ અંગે શિક્ષણ આપે છે, પણ તેઓ પરમાનંદના સત્વથી સિંચાયેલા નથી, જેથી કોઈ તેના મૂળપાઠનો રસકસ નીચોવીને કાઢી લઈ શકતા નથી. કોઈએ તેમાં વર્ણવ્યા મુજબના દિશા અને ગંતવ્ય સ્થળોનો માર્ગ ખોલી કાઢવાનો રહે છે અને ત્યાં પહોંચવાનું હોય છે. અલબત્ત જો હુંની સભાનતા ઘમંડ ઉત્પન્ન કરશે, હું બધું જાણું છું, તો પતન નિશ્ચિત છે. ભ્રમ મરણનું કારણ બને છે અને આ ભયને પૂરેપૂરો સમજી લેવામાં મુક્તિનું રહસ્ય રહેલું છે. જો આ ભયને ટાળવામાં ન આવે તો પુનર્જન્મ અનિવાર્ય છે. આ બધું જાણ્યા પછી જો તમે આધ્યાત્મિકતાને આચરણમાં મૂકશો તો દુનિયા અને તેની ચિંતાઓ તમને અસર કરશે નહીં. તમે આ સત્યથી ઘણે દૂર હશો તો તમે દુઃખ ભોગવશો અને શ્રમ અનુભવશો. બજારથી દૂર તમને અસંબંધ અવાજ પણ સંભળાશે, પણ જેમ આપણે નજીક પહોંચીએ અને તેમાં ચાલીએ તો દરેક જણ વચ્ચે જે સોદાબાજી થાય છે તે જુદી જુદી સ્પષ્ટ રીતે સાંભળી શકીએ છીએ. તે જ રીતે જ્યાં સુધી પરમાત્માની વાસ્તવિકતા ન જણાય ત્યાં સુધી તમે દુનિયાના ઘોંઘાટથી સ્તબ્ધ બની જાઓ છો. પણ એકવાર તમે આધ્યાત્મિકતાના પ્રદેશમાં ઊંડાણમાં જાઓ છો, દરેક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે અને વાસ્તવિકતાનું જ્ઞાન તમારામાં જાગૃત થઈ જાય છે. ત્યાં સુધી તમે દલીલબાજી, ઝઘડા અને પ્રદર્શનના ઝગમગાટવાળી અલંકાર પ્રચુરતામાં જ જકડાયેલા રહેશો. ભક્તિ માર્ગ પર આકાંક્ષીઓ અર્થાત મુમુક્ષુઓ, દરેક આકાંક્ષીએ અર્થાત મુમુક્ષુએ જે શાશ્વત ભક્તિ મારફતે મેળવવા માગે છે તેણે નીચેની ખાસિયતો પ્રાપ્ત કરવી જોઈએ. તેણે આ દુનિયાના દુઃખો, ક્રૂરતાઓ અને જૂઠાણાઓથી અળગા રહેવું જોઈએ અને સત્ય, ધર્મ, પ્રેમ અને શાંતિનું આચરણ કરવું જોઈએ. આ ખરેખર ભક્તિનો માર્ગ છે. જે લોકો ઈશ્વર સાથે જોડાવા માગે છે, જે લોકો આ દુનિયાનું કલ્યાણ ચાહે છે, તેમણે વખાણ અને બદનામી, પ્રશંસા અને ઉપહાસ, જાહોજલાલી અને અધોગતિ બંનેને નકામા જાણી તરછોડી દેવા જોઈએ. તેમણે હિંમતથી પોતાની જન્મજાત વાસ્તવિકતામાં અચળ શ્રદ્ધા રાખવી જોઈએ અને આધ્યાત્મિક ઉત્થાનમાં પોતાની જાતને સમર્પિત કરી દેવી જોઈએ. આલોચના અને દોષારોપણથી કોઈ બચી શકતું નથી, મહાપુરુષો કે અવતાર પણ નહીં, પણ તેઓ ધમકીઓથી ઝૂકી જતા નથી. જે લોકો આલોચના કે પ્રશંસામાં સંડોવાય છે તે લોકો અસહ્ય તકલીફોમાંથી પસાર થયા પછી તેઓ મહાપુરુષો કે અવતારના અસલી સ્વભાવનો અહેસાસ કરે છે અને પછી તેઓ પણ પ્રશંસા કરવા લાગી જાય છે. અજ્ઞાનની કમજોરી આ નિષ્ફળતાનું કારણ હોય છે. તેથી આકાંક્ષીઓએ અર્થાત મુમુક્ષુઓએ આવા અજ્ઞાની અને ચંચળ મનવાળી વ્યક્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે અને તેમની સાથે ચર્ચા કરવાનું છોડી દેવું જોઈએ અને પોતે પવિત્ર પુસ્તકોમાં અને ઈશ્વર ભક્તોની સંગતિમાં ડૂબી જવું જોઈએ. પછી સાક્ષાત્કારના અનુભવ સભર થઈ અને અસલિયતના સંપર્કમાં આવ્યા પછી હિંમતવાન બની તેઓ ગમે તેની સોબત ભય વગર કરી છે અને પોતે જોયેલ સત્ય તરફ બીજાઓના મન વાળવા તેમણે પ્રયત્ન કરવા જોઈએ. જે લોકો આત્મસાક્ષાત્કારનો માર્ગ ખેડવાના હોય અને સારા કાર્યો કરવાના હોય તેમને ત્રણ પ્રકારે માન્યતા આપી શકાય. એક, પ્રયત્નો શરૂ કરવામાં જે લોકો તકલીફો, નુકસાનો અને મુશ્કેલીઓથી ખૂબ જ બી ગયા છે તેઓ સૌથી નીચ કે અધમ પ્રકારના છે. બે, તેઓ કે જેમણે નિરાશાઓ, અંતરાયોથી હતાશ થઈને કે હારી જઈને અધ વચ્ચેથી જ પ્રયત્ન છોડી દીધા તેઓ મધ્યમ પ્રકારના ગણાય છે. અને ત્રણ, તેવા કે જેમણે હિંમત તથા શાંતિથી દ્રઢ રીતે પોતાના પંથને વળગી રહ્યા. મુસાફરીનો પ્રકાર ગમે તેવો હોય, રસ્તા ગમે તેવા કઠણ હોય, તેઓ બેશક ઉચ્ચતર પ્રકારના કે ઉચ્ચતમ પ્રકારના ઉત્તમ ગણાય છે. આ દ્રઢતા, આ શ્રદ્ધા અને સાતત્ય ભક્તની ખાસિયત છે. અસ્થાયી આનંદથી આકર્ષાય અને આ ભ્રામક દુનિયાના લગાવથી છેતરાઈને સંપૂર્ણ અને કાયમી સુખ મેળવવાના સાધનો સાથે અદલાબદલી ન કરો. તમારી આધ્યાત્મિક ફરજો સંપૂર્ણ ભક્તિથી ચાલુ રાખો. અડકતા અને શ્રદ્ધા વગર પરમાત્માને જાણી શકાય નહીં. માત્ર પ્રેમથી જ શ્રદ્ધા આવે. શ્રદ્ધાથી જ જ્ઞાન આવે, માત્ર જ્ઞાનથી જ પ્રભુ ભક્તિ આવે અને પ્રભુ ભક્તિથી જ પરમાત્મા મેળવી શકાય. તો પછી પ્રેમ કેવી રીતે કેળવી શકાય? તે બે રીતે કરી શકાય છે. એક, હંમેશા બીજાઓના દોષો, તે ગમે તેટલા પણ મોટા હોય, તે નજીવા તથા બિનમહત્વના જ છે તેમ ગણવો. પોતાના દોષો ગમે તેટલા નજીવા અને બિનમહત્વના કેમ ન હોય, તે પણ તેમને હંમેશા મોટા ગણવા અને દુઃખી અને પશ્ચાતાપયુક્ત ગણવા. આ રીતે તમે મોટા દોષો અને ખામીઓ કરવાનું ટાળશો અને ક્ષમા અને ભાઈચારાના ગુણ વિકસાવશો. બે, તમે પોતાની જાત માટે જે કંઈ કરો કે બીજાઓ સાથે જે કંઈ કરો, તે એ યાદ રાખીને કરો કે ભગવાન સર્વત્ર વિદ્યમાન છે. તે બધું જ જુએ છે, સાંભળે છે અને જાણે છે. તમે જે કાંઈ બોલો તે એ યાદ રાખીને બોલો કે ભગવાન બધું સાંભળે છે. સત્ય અને અસત્યનો ભેદ પારખો અને માત્ર સત્ય જ બોલો. તમે જે કંઈ કરો તે ખરું અને ખોટું પારખીને કરો અને સાચું જ કરો. દરેક ક્ષણે ઈશ્વર સર્વસત્તાધારી છે તેમ માનીને પ્રયત્ન કરો. શરીર જીવનું મંદિર છે, માટે મંદિરમાં જે કાંઈ બને છે તેનો સંબંધ જીવ સાથે રહે છે. તે જ રીતે જગત ઈશ્વરનું શરીર છે, તેથી તેમાં પણ જે કંઈ સારું કે નરસું બને છે તેનો સંબંધ ઈશ્વર સાથે રહે છે. જીવ અને શરીરના જાણેલા સત્ય ઉપરથી ઈશ્વર અને જગતનું ન જાણેલું સત્ય જાણો. જેમની પાસે ત્રણ સાધનો છે તેઓ જીવ અને શિવ વચ્ચેનો સંબંધ કે સગાઈ દરેક જણ સમજી શકે છે. એક, લગાવ અને ધિક્કારથી અકલંકિત થયેલું મન. બે, અસત્યથી અપવિત્ર ન થયેલ વાણી. અને ત્રણ, હિંસાથી અપવિત્ર ન થયેલું શરીર. બાહ્ય પદાર્થોમાં શાંતિ અને આનંદ રહેલા નથી, તેઓ તમારી અંદર છે. પણ લોકો તેમની મૂર્ખાઈમાં જે દુનિયામાંથી તેઓ આજ નહીં તો કાલે જતા રહેવાના છે તેવી પોતાના બહારની દુનિયામાં તેને ખોજે છે. તેથી જલ્દીથી જાગો. દરેક વસ્તુનું હાર્દ શાશ્વત સત્યને જાણવાનો પ્રયત્ન કરો. પ્રેમ જ પોતે કાયમી છે તેનો અનુભવ કરો. દરેક વખત સત્યનો સ્વીકારો કે સ્વીકાર કરો અને બાકીનાને છોડો, એવો વિવેક કેળવો. જ્યાં સુધી જેનામાં દુન્યવી ઈચ્છાઓ દ્રષ્ટિમાં હશે ત્યાં સુધી તે દુઃખથી છુટકારો પામી શકશે નહીં. મૂર્તિપૂજા. એવા ઘણા લોકો છે કે જે મૂર્તિપૂજા માટે વજૂદ વગરના વાંધા વચકા કાઢે છે, પણ તેનો પાયો માણસની અતિ સૂક્ષ્મ પ્રતિકૃતિમાં વિચારને જોવાની શક્તિ છે. માણસનો અનુભવ તેની તેજાબી કસોટી છે, તે તેની કાલ્પનિક માનસિક શક્તિ ઉપર આધાર રાખતી નથી. ઈશ્વરના વિરાટ સ્વરૂપમાં જોવા મળે છે તે ભેળસેળ વગરનું તથા જરાય ઓછું ન કરાયેલ મૂર્તિ સ્વરૂપમાં પણ દેખાય છે. કાવ્યમાં ઉપમા રૂપક વગેરે જે હેતુ પાર પાડે છે તે જ હેતુ મૂર્તિ પાર પાડે છે. તેઓ દાખલા આપે છે, વિસ્તાર કરે છે અને સ્પષ્ટ કરે છે. વસ્તુઓના આકારથી નહીં પણ તેમની સાથે જે જાતનો સંબંધ સ્થપાય છે તેના દ્વારા આનંદ આવે છે. ગમે તે બાળક નહીં પણ પોતાનું બાળક માતાને સુખ આપે છે. સોરી, તેવું જ દરેકનું અને દરેક વસ્તુઓનું છે. આ દુનિયાની દરેકે દરેક વસ્તુ સાથે જો કોઈ સંબંધ સ્થાપે તે ઈશ્વર પ્રેમ જ. કેટલો બધો જોરદાર પ્રેમ અનુભવાય, માત્ર જે લોકોએ અનુભવ કર્યો છે તે જ જાણે. અભ્યાસ. વેદો અને પુરાણો વાંચવા અને સાંભળવા યોગ્ય છે. ભગવાનનું નામ પણ લલકારવા જેવું અને ધ્યાનથી સાંભળવાનું છે. કેટલાક દર્દી માટે માત્ર ઉપરથી ચોપડવાની જ દવા લખી આપવામાં આવે છે, જ્યારે કેટલાક માટે ખાવાની દવા લખી આપવામાં આવે છે. પણ દુન્યવી દુઃખ ભવયોગનું જન્મ મરણના ચક્ર માટે શ્રવણ અને કીર્તન અને બીજી દવાઓ આંતરિક તથા બાહ્ય ઉપયોગ માટે લખી આપવામાં આવે છે. તમારે ભગવાનનું નામ બોલવા તથા સાંભળવાનું રહેશે. આકાંક્ષી કે મુમુક્ષુ કદાચ ભગવાન ગુરુ અને ભક્તોની કૃપા મેળવશે, પણ જો તે પોતાના અંતરઆત્મા પોતાના અંતઃકરણની કૃપા નહીં મેળવે તો આ બધી જ કૃપા ફોગટ થશે. આ કૃપા વગર તે બધી કૃપાઓ કોઈ હિસાબની નથી, તે મરણોત્તરની શાશ્વત યાતનામાં સપડાશે। ભગવાનની કૃપા મેળવવી સહેલી નથી। હું પણ આની લાગણી, અહંકાર જે હું કરતા છું તમારાથી કેવડાવે છે, તેને હૃદયમાંથી મૂળ સહિત ઉખેડી નાખવી પડશે। દરેક જણ તે વિદ્વાન હોય કે નિરક્ષર, તેને ઈશ્વરને ઓળખવાનો પ્રચંડ તલસાટ હોવો જોઈએ। ભગવાનને પોતાના બધા બાળકો પ્રત્યે એક સરખો પ્રેમ હોય છે, કેમ કે પ્રકાશવું એ પ્રકાશનો સ્વભાવ છે। તે પ્રકાશનો ઉપયોગ કરીને કેટલાક લોકો સારા પુસ્તકો વાંચી શકે છે અને વળી બીજા કેટલાક પોતાના દૈનિક કાર્યો કરી શકે છે। તે ગમે તે હોય, તે જ રીતે ભગવાનનું નામસ્મરણ કરીને કોઈ ઈશ્વરના સાક્ષાત્કારમાં પ્રગતિ કરી શકે છે, બીજાઓ વળી દુષ્ટ કાર્યો કરી શકે છે। આ બધું તમે પ્રકાશનો કેવો ઉપયોગ કરો છો તેની ઉપર આધાર રાખે છે। પણ ભગવાનનું નામ નિષ્કલંક છે, હંમેશા અને સદાકાળ માટે।
ઓમ શ્રી સાંઈરામ। પ્રેમવાહિની ભાગ 3, પાન નંબર 16 ઉપર પૂર્ણ થાય છે। જય સાંઈરામ।